समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित અને સાથે પંડિત જયચંદજી છાબડા લિખિત ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના એ બધા ઉપર પ્રવચન એમ આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં સમયસારમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે. એમાં કળશ 208 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. કળશ 208ના અર્થ ઉપરના પ્રવચનના અંશ આપણે લીધા છે. તો આજે આપણે કળશ 208 ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ જે તાત્પર્યભૂત વાત કરી છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 299. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જુઓ, આ બૌદ્ધોએ એમ વિચાર્યું કે આત્માને નિત્ય માનીએ તો તેને કાળની ઉપાધિ લાગી જાય. નિત્ય માને તો એક સમય કરતા વધુ સમય, એટલે પછી ઘણા સમય એટલે ઘણો કાળ, તો કાળની ઉપાધિ એને લાગી જાય અને તેને અશુદ્ધતા આવી જાય. કાળની ઉપાધિ લાગે એટલે એને અશુદ્ધતા આવી જાય. આ કોણ વિચારે છે? બૌદ્ધો. આ માન્યતા સાચી નથી, પણ એમણે એવું વિચાર્યું. વળી તેને નિત્ય માનતા અતિવ્યાપ્તિ દોષ આવી પડે. એટલે શું કે આત્મા એક સમય પૂરતો ક્ષણિક છે તે બરાબર છે, પણ તેને નિત્ય માનતા તે બીજા સમયોમાં પણ રહે અને તેથી અતિવ્યાપ્તિ દોષ આવી જાય. એટલે એમને તો એક સમયમાં જે રહે એ જ આત્મા એમ માન્યું હોય, અને પછી વધુ સમયમાં રહે એમ આત્માને માનવામાં આવે તો અતિવ્યાપ્તિ દોષ આવી જાય. જેમ આત્મા અમૂર્ત છે એમ અમૂર્તપણાથી આત્માને ઓળખતા અતિવ્યાપ્તિ દોષ આવે છે ને. કેમ કે આત્મા સિવાય બીજા અન્ય ચાર દ્રવ્યો છે એ પણ અમૂર્ત છે, એટલે એમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે એ આપણે સમજ્યા છીએ. તેમ આ બૌદ્ધો કહે છે કે એક સમયમાં વિદ્યમાન આત્માને બીજા સમયમાં માનીએ તો અતિવ્યાપ્તિ દોષ લાગી જાય. એ તો ક્ષણિક માને છે ને બૌદ્ધો, તો એટલે એમને એવો ભય છે, એમને એમ લાગે છે. આ એમનો તર્ક છે, પણ એ સાચો તર્ક નથી. એમણે આત્માને જેમ છે તેમ જાણ્યો નથી. પ્રમાણ જ્ઞાનથી અનેકાંત દ્વારા આત્માના સ્વરૂપને જાણતા નથી, એટલે એકાંતે માત્ર ક્ષણિક માની અને જે રીતે વર્તી રહ્યા છે એમાં એમની આવી મતિકલ્પના છે કે જો આત્માને એક ક્ષણ કરતા વધારે સમયનો માનવામાં આવશે તો અતિવ્યાપ્તિ દોષ લાગી જશે. આ એમનો તર્ક છે. એ કહે છે કે ભાઈ, આત્મા નિત્ય આનંદ ચિદાનંદ પ્રભુ નિત્ય શુદ્ધ છે. પર્યાય નાશ થવા છતાં આત્માનો ક્યાં નાશ થાય છે? એક સમયની પર્યાય બીજા સમયે નથી, એટલે પર્યાયનો નાશ થાય, છતાં કંઈ આત્માનો નાશ થોડો થાય છે. બીજા સમયે બીજી પર્યાય તો છે ને, ત્રીજા સમયે ત્રીજી છે. એટલે આત્માનું સ્વરૂપ એવું છે કે દ્રવ્ય પણ કાયમ રહે છે અને દરેક સમયે કોઈ એક પર્યાય તો હોય છે. કોઈ સમય એવો ખાલી નથી કે જ્યારે પર્યાય ન હોય. પર્યાયનો નાશ થાય, છતાંય એવું નથી બનતું કે થોડોક સમય પર્યાય વિનાનો આત્મા હોય, એવું તો કાંઈ બનતું નથી. પર્યાયનું સ્વરૂપ કેવું છે કે જે પર્યાય નવી ઉત્પન્ન થાય છે એ વખતે જૂની પર્યાય નાશ પામે છે, એટલે એ બંને એક જ સમયમાં થાય છે. એટલે પર્યાય વિનાનો આત્મા તો રહેતો જ નથી. કોઈ સમય એવો નથી કે જ્યારે પર્યાય વિનાનો આત્મા હોય. એટલે દ્રવ્ય અને પર્યાય બંને રૂપે આત્મા હંમેશા હોય હોય અને હોય અને એવું જ સ્વરૂપ છે. તો જયારે તમે પર્યાયને માનો તો સાથે દ્રવ્યને કેમ ન માનો? આવો કેમ એ લોકોને વિચાર જ નહીં આવ્યો હોય એ આપણને પ્રશ્ન થાય. કેમ કે એ પર્યાયનું લક્ષ કરીને પર્યાયમાં ઊંડા ઉતર્યા એટલે ભૂલી ગયા. તરણા ઓળખે ડુંગર અને ડુંગર પછી દેખાય નહીં. તરણું આંખની આગળ આવી જાય એટલે આખો મોટો ડુંગર દેખાય નહીં. એક આંગળી આંખની ઉપર મૂકી દઈએ એટલે સામે ભોગવતો મોટો મહાસાગર દેખાય નહીં. આ લોકોનું એવું જ થયું કે જે પર્યાય હતી એ પર્યાયનું લક્ષ કર્યું અને પછી પર્યાય ને એ આત્મા માન્યો તો પછી એ આત્મા ક્ષણિક છે અને એ ક્ષણિક આત્માને પછી બીજા સમયમાં પણ જો માનવામાં આવશે તો એમાં અતિવ્યાપ્તિનો દોષ આવશે. એ બધામાં એ પડી ગયા ઊંધા તર્કમાં, પણ આત્માના મૂળ સ્વરૂપને જોયું નહીં. જે ત્રિકાળ રહે છે તે નિત્ય છે, જે બદલાતું નથી, જે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, જેનું લક્ષ કરતા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે, એવો આ ભગવાન આત્મા પર્યાય સહિત છે અને દરેક સમયે સમયે જે બદલાય છે તે પર્યાય છે. એટલે પર્યાયનો નાશ થવા છતાં એ ત્રિકાળી દ્રવ્યનો તો નાશ થતો નથી. નિયમસારમાં કહ્યું છે કે સંવર નિજરા અને મોક્ષની પર્યાય નાશવંત છે, કેવળ જ્ઞાનની પર્યાય પણ નાશવંત છે. કેમ કે બીજા સમયે નવી ઉત્પન્ન થાય છે, થાય છે એવી ને એવી, કેવળ જ્ઞાનની પર્યાય નવી ઉત્પન્ન થાય છે. એક સમયની પર્યાય નાશ પામી બીજા સમયે ફરીથી નવી જે ઉત્પન્ન થાય છે તે તેવી ને તેવી જ છે, પણ છતાંય પર્યાય અપેક્ષાએ વિચાર કરીએ તો એ નવી નવી ઉત્પન્ન થાય છે. એટલે કેવળ જ્ઞાનની પર્યાય પણ નાશવંત છે. સંવર નિજરા અને મોક્ષની પર્યાય નાશવંત છે, એવી જ રીતે કેવળ જ્ઞાનની પર્યાય પણ નાશવંત છે. અને અંદર આત્મા તો અવિનાશી નિત્ય ધ્રુવ પ્રભુ છે. કેવળ જ્ઞાનની પર્યાય પણ એક સમય રહે છે, બીજા સમયે બીજી થાય છે, પણ તે રહે એક સમય માત્ર. જ્યારે દ્રવ્ય તો ત્રણેય કાળ એક સરખું રહે છે, એ તો નિત્ય છે, શાશ્વત છે અને શુદ્ધ છે. ત્રિકાળી ત્રણેય કાળે રહેવાવાળું નિત્ય શાશ્વત અને શુદ્ધ છે, પણ એક સમયની પર્યાયમાં રોકાઈને જેની બુદ્ધિ અંધ થઈ છે તે આ ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને સ્વીકારતો નથી. કેમ કે એક સમયની પર્યાયથી દેખવા જાણવાનું કામ ચાલે છે તો પછી તેને નિત્ય માનવાથી શું પ્રયોજન છે? ગુરુદેવ કહે છે કે આવો એમનો તર્ક હોય, એટલે કે બધા જે પર્યાય દ્રષ્ટિ છે એમનો આવો જ તર્ક છે. પર્યાયને જુએ છે અને પર્યાય પ્રમાણે બધું ચાલે છે, એટલે ત્રિકાળી નિત્ય વસ્તુ છે એને માનવીને એ બધાનું પછી પ્રયોજન શું છે? આપણે તો આનંદમાં છીએ અત્યારે, વર્તમાનમાં આપણે તો વેર કરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, મજા કરીએ છીએ. કોને ખબર આત્મા હશે કે નહીં હોય? આવી માન્યતા તો જન્મમાં જન્મેલાઓની પણ છે, જૈનમાં જન્મ્યા છે એમની પણ આવી તો માન્યતા છે. કેટલાય લોકો એવા છે કે જે આમ જ માને છે, કોને ખબર છે. પાછા જાય, દેરાસર જાય, પૂજા કરે, બધું મંદિરમાં જાય, બધામાં પ્રવૃત્તિઓમાં બધામાં ભાગ લે, ઉત્સવો ઉજવે, દાન પણ આપે, પણ પાછા અંદરમાં એ માનતા નથી કે હવે આત્મા હશે કે નહીં હોય. કોને ખબર ક્યારે શું થશે, પછી આ બધું મળશે કે નહીં મળે, એમ કરી. અને મોટા સારા માસ્ટર્સ કરેલા કે પીએચડી કરેલા એવા પ્રોફેસરો વગેરે પણ એમ જ માને છે કે કોને ખબર પછી આ હશે કે નહીં હોય. એટલે બીજી બધી જગ્યાએ એ વિચાર કરી શકે છે, પણ આત્માના નિત્યપણા વિશે એ વિચાર નથી કરતા. એ બધા મૂંડ મિથ્યાદ્રષ્ટિ છે. એ બધા પર્યાયમાં રોકાઈ ગયા છે અને એમની બુદ્ધિ અંધ થઈ છે, એટલે એ આ ત્રિકાળી ધ્રુવને સ્વીકારતા નથી. એક સમયની પર્યાયથી દેખવા જાણવાનું કામ ચાલે છે અત્યારે, છે વર્તમાન જે છે તે જુઓ ને ભાઈ, પછીનું કોને ખબર છે. જે વર્તમાન છે તો જોતા નથી ને, તમે બીજી ભવિષ્યની ચિંતા લઈને બેઠા છો. ભગવાન આત્મા એવો તો શબ્દ એમને ખબર નથી. ત્રિકાળ આત્મા રહે, સિદ્ધ સમાન છે, આ બધા અનંત સિદ્ધ થયા છે, આ બધા તો એ જાણતા નથી. અને એમને એમ લાગે છે કે જાણવાનું શું પ્રયોજન છે, આપણે તો અત્યારે સુખી છીએ. એટલે જે વર્તમાન પર્યાય છે એટલો જ આત્માને માને છે. અને આ પ્રમાણે અજ્ઞાની જીવ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય તત્વને છોડી દે છે. એક પર્યાયનું લક્ષ્ય કરી અને ચૈતન્ય તત્વને છોડી દે છે. એ ધર્મની દ્રષ્ટિ કરીને હોય કે ધર્મની દ્રષ્ટિ કર્યા વિના મોટાભાગના જીવો ત્રિકાળી ચૈતન્ય ધ્રુવ તત્વને છોડી દે છે, એનું લક્ષ્ય કરતા જ નથી. ધર્મ કરવા બેઠા છે એવા આસ્તિક દર્શનોમાં પણ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય તત્વ કેવું છે અને એનો જ આશ્રય કરવો જોઈએ અને એનો આશ્રય કરતા નિર્મળ પરિણામ થાય છે, પોતાનું એ શુદ્ધ સ્વરૂપ છે, આ બધી વાત આવતી જ નથી. એકાંતે વાત આવે, કોઈક અપેક્ષાએ એક અપેક્ષાથી વાત આવે, પણ અનેકાંતથી વસ્તુના સ્વરૂપને એ લોકો સમજ્યા જ નથી. અને બીજાઓ એવા છે કે જેને વર્તમાન પર્યાયમાં અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે, એટલે કોઈ પણ ધર્મ વિશે લાંબુ વિચાર્યા વગર એમ કહે છે કે બધા ધર્મો સરખા છે, બધા ધર્મોમાં એમ જ કહ્યું છે કે એકબીજાને મદદ કરવી, એકબીજાને મદદ કરવી, સેવા કરવી, થાય એટલી સેવા કરવી, દાન પુણ્ય કરવું એવું. અને કેટલાક તો એવા છે કે એમાંના કોઈ વસ્તુને માનતા નથી ને એમ કહે છે કે આ તો બધું લોકોને ડરાવવા માટે કહેવામાં આવે છે, પુનર્જન્મને આન તેન બીજો ભવ ને આવું તો બધું ખરેખર એવું નથી. એટલે આત્માનું અસ્તિત્વ અનંત કાળનું છે એ વાતને તો એ સ્વીકારતા જ નથી કે બસ અત્યારે જીવન છે એટલું જ જીવન છે, એટલે એ પણ બધા આત્માને છોડી દે છે. આમ ચૈતન્ય ધ્રુવ તત્વને છોડી દેનારા કેટલા? તો એવું લાગે કે બધા જ છોડી દેનારા છે. ચૈતન્ય ધ્રુવ તત્વને છોડી દેનારા તો બધા જ લાગે છે. ક્યાંક કોક જ્વલે જ કરોડોમાં એકાદ જીવ એવો હોય કે જે આવા ધ્રુવ તત્વને છોડતો ન હોય, એનું લક્ષ્ય કરી અને કેમ કરીને એનો અનુભવ કરવું, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને કેમ અનુભવવું, એવા પુરુષાર્થમાં એ વર્તતો હોય. એવું તો ક્યાંક કોઈ જગ્યાએ કરોડો જીવોમાં, કરોડો મનુષ્યમાં પણ, એટલે સંઘની પચેન્દ્રિયમાં આપણને જોવા મળે ક્યાંક કોઈક જ. બાકી તો મોટાભાગના એ ધ્રુવ ચૈતન્ય તત્વને છોડી દે છે. આ નાની વાત નથી, ધ્રુવ ચૈતન્ય તત્વને છોડી દે છે, એનો જરાક વિચાર કરવા જેવો છે. કે આપણે પણ અનંતકાળથી એ જ કર્યું છે, ધ્રુવ ચૈતન્ય તત્વને છોડી દીધું, એનું લક્ષ્ય કર્યું જ નહીં કે કેવું તત્વ છે અને એની પ્રાપ્તિ થઈ શકે છે કે નથી થઈ શકતી, બીજાઓએ કરી છે કે નથી કરી, કરી છે તો કેવી રીતે કરી છે, આ બધી વાતનો તો વિચાર કર્યો નહીં. ભગવાનના સમોસરણમાં ગયા, ભગવાનના પુરુષાર્થને આપણે જોયો કે પ્રભુએ તો રાજપાટ બધું છોડી દીધું, ચક્રવર્તી પદ હતું એ પણ છોડી દીધું અને નિર્ગ્રંથ મુનિ થઈ અને જંગલમાં ચાલ્યા ગયા અને પછી પોતાના સ્વરૂપમાં લીનતા કરતા કરતા આગળ વધીને સ્થિરતા કરી અને એમ એ અરિહંત થયા. એવા તીર્થંકર ભગવાનના સમોસરણમાં આપણે ગયા હોઈએ અને એ બધું જાણતા હોય છતાંય વિચાર નથી કરતા કે પ્રભુએ આમ શા માટે કર્યું હશે. એટલે મોટાભાગના જીવો તો એ કોરા જ રહી જાય છે. એટલે ધ્રુવ ચૈતન્ય તત્વનો વિચાર જ નથી અને છોડી દીધેલું જ છે, અનાદિથી છોડી દીધું છે. અહીંયા આગળ કહે છે કે આત્મા નિત્ય આનંદ સ્વરૂપ ત્રિકાળ ધ્રુવ પ્રભુ છે, તેનો વર્તમાન પર્યાયમાં સ્વીકાર કરવો તે નીતિ છે. પોતાનું શુદ્ધ તત્વ એનો પર્યાયમાં સ્વીકાર કરવો, વર્તમાન પર્યાયમાં એનો સ્વીકાર કરવો. વર્તમાનને વિશે આપણે જે ગતિ મળી છે અને એ ગતિને અનુરૂપ જે શરીર મળ્યું છે એનો વિચાર કરીએ છીએ, પણ વર્તમાન પર્યાયમાં પોતાના નિત્ય આનંદ સ્વરૂપ જે વિકાળ રહે છે એવા ધ્રુવ સ્વરૂપનો વિચાર નથી કરતા. એટલે અહીંયા ગુરુદેવ સમજાવે છે કે ભાઈ વર્તમાન પર્યાયમાં એવા ધ્રુવ સ્વરૂપનો એ વિચાર કરવો અને પછી એનો સ્વીકાર કરવો કે ના ના એવું જ સ્વરૂપ છે એ નીતિ છે, એને નીતિ કહી. પણ એને બદલે એક સમયની પર્યાય જેટલો આત્માને માની અને પછી દયાદાન આદિ શુભમાં તું ધર્મ માની અને ખુશી થઈ જાય તો એ તો ખુશામતખોરી છે, એ તો અનીતિ છે. અનીતિ કેમ થાય? કે જે ત્રિકાળ રહેવાવાળું અનંત ગુણના પિંડરૂપ આત્મતત્વ છે એને માત્ર એક સમયનું માનવું, એને એક સમયની પર્યાય જેવડું માનવું એ તો અન્યાય થાય. જે જેમ છે તેમ એને ન સ્વીકારવું એ અનીતિ થાય છે. અહીંયા કહે છે આગળ કે તું અતિવ્યાપ્તિ દોષ બતાવે છે, પણ વસ્તુ જ જ્યાં સર્વથા ક્ષણિક નથી ત્યાં એ દોષ ક્યાં રહ્યો? એ તો તારો કુતર્ક છે, એ તારી કલ્પના છે, એ કલ્પિત તર્ક છે. બૌદ્ધ મતને જે માને છે એની અનુબોધના કરવાવાળા જે છે એવી જ માન્યતા ધરાવનારા છે, એમને અહીંયા કહ્યું છે કે તું એમ માનતો હોય કે અતિવ્યાપ્તિ દોષ આવે છે, પણ ભાઈ સમજ કે વસ્તુનું સ્વરૂપ એ સર્વથા ક્ષણિક નથી, એકાંતે એ ક્ષણિક નથી, કોઈ એક અપેક્ષાએ ક્ષણિક છે, એટલે પર્યાય અપેક્ષાએ ક્ષણિક છે, પણ વસ્તુનું સ્વરૂપ તો દ્રવ્ય અપેક્ષાએ શાશ્વત છે, નિત્ય છે. તો એવા શાશ્વત નિત્ય સ્વરૂપને ન માનવું અને આવા અતિવ્યાપ્તિ દોષ બતાવી અને પોતાની મતિ કલ્પનાએ તર્ક દ્વારા આત્માના સ્વરૂપને ક્ષણિક માનીને જો જીવન જીવીશ તો તને ક્યારેય એવું ચૈતન્ય ધ્રુવ તત્વ હાથ નહીં લાગે, એનો અનુભવ નહીં થાય. એટલે કૃપા કરીને, કરુણા કરીને ગુરુદેવ આ વાત આપણને સમજાવે છે કે ભાઈ આ તારો તર્ક છે કે ખોટો છે. પંડિતજી આગળ કહ્યું છે કે આ દોષના ભયથી તેઓએ, એટલે કે જે બૌદ્ધ મતની માન્યતાવાળા છે તેઓએ, શુદ્ધ ઋજુસૂત્ર નયનો વિષય જે વર્તમાન સમય તેટલો જ માત્ર, એટલે ક્ષણિક જ છે, એટલો આત્માને માન્યો અને નિત્ય અનિત્ય સ્વરૂપ આત્માને ન માન્યો. આમ આત્માને સર્વથા ક્ષણિક માનવાથી, આત્માને સર્વથા ક્ષણિક માનવાથી કોઈ અપેક્ષાએ કથંચિત આત્મા ક્ષણિક છે એમ તો માની શકાય, પર્યાય અપેક્ષાએ આત્માનું ક્ષણિકપણું છે, પણ અહીંયા તો આત્માને સર્વથા ક્ષણિક માનવાથી તેમને નિત્ય અનિત્ય સ્વરૂપ દ્રવ્ય પર્યાય સ્વરૂપ સત્યાર્થ આત્માની પ્રાપ્તિ ન થઈ, માત્ર ક્ષણિક પર્યાયમાં આત્માની કલ્પના થઈ, આત્માની કલ્પના થઈ એ પણ ખોટી, પરંતુ તે આત્મા સત્યાર્થ નથી. ગુરુદેવ આ વાતને સમજાવે છે કે જોયું, આત્માને સર્વથા ક્ષણિક માનવાથી સત્યાર્થ આત્માની પ્રાપ્તિ થતી નથી, કેમ કે વસ્તુ સર્વથા ક્ષણિક નથી. વસ્તુ સર્વથા ક્ષણિક નથી, વસ્તુ તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ એટલે કે નિત્ય અને અનિત્ય સ્વરૂપ છે. સર્વથા અનિત્ય નથી, સર્વથા ક્ષણિક નથી, એ કોઈ અપેક્ષાએ ક્ષણિક છે, કોઈ અપેક્ષાએ નિત્ય છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ નિત્ય અનિત્ય સ્વરૂપ છે. હવે એનું દ્રષ્ટાંત અહીંયા લીધું છે, એ કહે છે, ગુરુદેવ સમજાવે છે પારાંબર 301 ઉપર કે મોતીના હારમાં દોરામાં અનેક મોતી પરોવેલા હોય છે. હાર ત્યારે જ બને કે જેમાં એ દોરો પણ હોય અને મોતી પણ હોય. મોતી અને દોરો મળીને અને એમાં દોરામાં મોતી પરોવેલા હોય ત્યારે એ હાર કહેવાય. તો કહે છે કે મોતીના હારમાં દોરામાં અનેક મોતી પરોવેલા હોય છે. જે માણસ તે હાર નામની વસ્તુને મોતી તેમજ દોરા સહિત દેખતો નથી, માત્ર મોતીને જ જુએ છે, તે છૂટા છૂટા મોતીને જ ગ્રહણ કરે છે, હારને છોડી દે છે. અર્થાંત તેને હારની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે જે જીવો આત્માના એક ચૈતન્ય ભાવને ગ્રહણ કરતા નથી, ચૈતન્ય ભાવને ગ્રહણ કરતા નથી, ચૈતન્ય ભાવ તો શાશ્વત છે, એ તો હંમેશા રહે છે, ક્યારેય ન હોય એવું બનતું જ નથી. જીવનો ચૈતન્ય ભાવ એ તો હંમેશા હોય છે, દરેક સમયે એ તો જ્ઞાન ચેતના સહિત જ છે. તો એવા ચૈતન્ય ભાવને ગ્રહણ કરતા નથી અને સમયે સમયે વર્તના પરિણામરૂપ ઉપયોગની પ્રવૃત્તિને દેખી આત્માને અનિત્ય કલ્પીને ઋજુસૂત્ર નયનો વિષય જે વર્તમાન સમય માત્ર ક્ષણિકપણું તેટલો જ માત્ર આત્માને માને છે. અર્થાત જે જીવો આત્માને દ્રવ્ય પર્યાય સ્વરૂપ માનતા નથી, માત્ર ક્ષણિક પર્યાય રૂપ જ માને છે, તેઓ આત્માને છોડી દે છે, અર્થાત તેમને આત્માની પ્રાપ્તિ થતી નથી. જેઓ આત્માને દ્રવ્ય પર્યાય સ્વરૂપ દેખતા નથી, માત્ર ક્ષણિક જ માને છે, તેઓને આત્માની પ્રાપ્તિ થતી નથી, અર્થાત તેમને કદીય ધર્મ થતો નથી. આવી વાત છે. આ રીતે આપણે કળશ 208 પૂરો કરીએ છીએ. બહુ સરસ વાત આવી કે પર્યાયનું લક્ષ કરવામાં આપણે દ્રવ્યને ભૂલી ગયા. બહુ મોટી વાત આવી ગઈ. બૌદ્ધની તો વાત લીધી, પરંતુ એ તો બધા જીવોને એમ જ છે. પર્યાયનું લક્ષ કરવામાં એને દ્રવ્યની દ્રષ્ટિ કરી જ નથી. અનંત જીવો છે અને એમાં કેટલા સંઘની પચેન્દ્રિય સમજુ છે, ડાયા છે, હોશિયાર છે, એ બધા પણ પર્યાયમાં આકર્ષિત થઈને, ત્યાં મોહિત થઈને એવા રોકાઈ ગયા કે દ્રવ્યનું લક્ષ કર્યું નહીં. અને જેમણે દ્રવ્યનું લક્ષ કર્યું નથી એ સમ્યક દર્શન વિના ભવના ભ્રમણ જ કરશે. હવે એના પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાન, જેમ પહેલા પણ કહ્યું છે એ રીતે ઘણી વાર એમણે આ વાત કરી છે, એવી રીતે ફરી અહીંયા પણ એ વાત કરે છે કે આત્માનો અનુભવ કરો. આ આત્માને ભૂલી ગયા છો, એને બદલે આત્માનો અનુભવ કરો. એટલે હવેના કળશમાં આત્માનો અનુભવ કરવાનો અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. તો આપણે કળશ 209 લઈએ. કર્તૃત્વ ભેદયિષ્ટ યુક્તિ વસતો ભેદો તવ ભેદો પીવા કર્તા વેદયિતા ચમા ભવતુ વા વસ્તવેવ ચિંત્યાતામ રોતા સૂત્ર ઇવાત્મની નિપુણૈ હેતુ ન શક્યા ક્વચિત ચિંતામણી માલિકેયમ અભીતો વેકા કાસ્ત દેવન. કળશ 209 શ્લોકાર્થમાં કહે છે, કર્તુઃ ચ વેદયિતુ યુક્તિવશત ભેદ અસ્તુ વા અભેદ અપિ. એટલે કે કર્તાનો અને ભોક્તાનો યુક્તિના વશે ભેદ હો અથવા અભેદ હો. કર્તા અને ભોક્તા એવા ભેદ કે હો અથવા ન હો, અમુક અપેક્ષાએ છે, અમુક અપેક્ષાએ નથી, આ બધું આપણે લઈએ છીએ ને. એટલે કહે છે કે કર્તાનો અને ભોક્તાનો યુક્તિના વશે ભેદ હો અથવા અભેદ હો. આગળ કહે છે, વા કર્તા ચ વેદયિતા મા ભવતુ, અથવા કર્તા અને ભોક્તા બંને ન હો. વસ્તુ એવ સચિંત્યતામ, વસ્તુ એવ સચિંત્યતામ એટલે વસ્તુને જ અનુભવો. કર્તાનો અને ભોક્તાનો ભેદ હોય અથવા ન હોય, અથવા તો કર્તા અને ભોક્તા એ બંને ન હો, તમે તો માત્ર વસ્તુને જ અનુભવો. નિપુણ ઈ સૂત્રે ઈવ ઈહ આત્મની પ્રોતા ચિત્ત ચિંતામણી માલિકા ક્વચિત ભેદતું ન શક્યા. જેમ ચતુર પુરુષોએ દોરામાં પરોવેલી મણિઓની માળા ભેદી શકાતી નથી, તેમ આત્મામાં પરોવેલી ચૈતન્યરૂપ ચિંતામણીની માળા પણ કદી કોઈથી ભેદી શકાતી નથી. યમ એકા ન અભિત અપિ ચકાસ્તુ એવ, એવી આ આત્મારૂપી માળા એક જ અમને સમસ્તપણે પ્રકાશમાન હો. અર્થાંત નિત્યત્વ અનિત્યત્વ આદિના વિકલ્પો છૂટી આત્માનો નિર્વિકલ્પ અનુભવ અમને હો, એવી ભાવના આચાર્ય ભગવાને ભાવી છે. ભાવાર્થમાં પંડિતજી અહીંયા સમજાવે છે કે આત્મા વસ્તુ હોવાથી દ્રવ્ય પર્યાત્મક છે. દ્રવ્ય અને પર્યાય બે રૂપે છે, તેથી તેમાં ચૈતન્યના પરિણમન રૂપ પર્યાયના ભેદોની અપેક્ષાએ તો કર્તા ભોક્તાનો ભેદ છે. દ્રવ્ય અને પર્યાયરૂપ વસ્તુનું સ્વરૂપ છે, તેથી તેમાં ચૈતન્યના પરિણમન રૂપ પર્યાયના ભેદોની અપેક્ષાએ કરતા અને ભોગતાનો ભેદ છે અને ચિન્હ માત્ર દ્રવ્યની અપેક્ષાએ ભેદ નથી. ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે, એ અભેદ છે, એમાં કોઈ ભેદ નથી. એમાં અનંત ગુણ છે, પણ અનંત ગુણ એક રૂપે છે એટલે એમાં કંઈ જુદું જુદું નથી. એક એક ગુણનું આપણે વર્ણન કરીએ સમજવા માટે જે વાત કરીએ છીએ એવી રીતે ત્યાં એમ નથી. બધા ગુણો એક સાથે રહ્યા છે, એક ક્રમમાં પણ નથી, એ અક્રમે છે, બધા સાથે છે, એમાં કોઈ ભેદ નથી. ગુણો વચ્ચે તો ભેદ નથી, એ એક રૂપ છે, પણ ગુણો અને ધરનાર ગુણી એમ ગુણ અને ગુણીનો પણ ભેદ નથી એવી એ ચિન્હ માત્ર વસ્તુ છે એટલે એ અપેક્ષાએ કોઈ ભેદ નથી, એમ એ અભેદ છે. અને ભેદ કઈ રીતે છે કે ચૈતન્ય પરિણમન રૂપ પર્યાયના ભેદો છે અને એ અપેક્ષાએ પર્યાયમાં કર્તાપણું છે, પર્યાયમાં ભોગતાપણું છે. શું કહ્યું અહીંયા? પહેલી રીતે બરાબર સમજવા જેવી છે કે આત્મા વસ્તુ દ્રવ્ય અને પર્યાત્મ સ્વરૂપ છે. દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ છે એટલે દ્રવ્ય પર્યાત્મક છે. હવે દ્રવ્યની દ્રષ્ટિથી વિચાર કરીએ તો એ ભેદરહિત છે, ભેદ વિનાની અભેદ વસ્તુ છે, એમાં કોઈ ભેદ નથી. પણ પર્યાયની અપેક્ષાથી વિચાર કરીએ તો એ પર્યાય છે તે શું છે? ચૈતન્યના પરિણમન રૂપ પર્યાયો છે, એ પર્યાયોમાં કર્તાપણું ભોગતાપણું છે એટલે એવા ભેદ છે. અને જેમ માત્ર દ્રવ્યની અપેક્ષાએ એ અભેદ છે એટલે એમ ભેદ અને અભેદ એવું વસ્તુનું સ્વરૂપ છે. અથવા ચિન્હ માત્ર અનુભવનમાં ભેદ અભેદ શા માટે કહેવું? હવે આ વાત અગત્યની કરી કે આ બધું તો આપણે સમજીએ છીએ ત્યારે કહીએ છીએ કે વસ્તુનું સ્વરૂપ અભેદ છે અને પર્યાય અપેક્ષા એ ભેદ છે, કરતાપણું અને ભોગતાપણું છે. આ બધું તો વ્યવહાર થયો, પણ જે અનુભવ છે એ જ નિશ્ચય છે. તો અનુભવના કાળે ભેદ કે અભેદ બેમાંથી એક વસ્તુ છે જ નહીં. આત્મા અભેદ છે એમ પણ નથી, કેમ કે અનુભવના કાળે કોઈ વિકલ્પ જ નથી. એટલે કહે છે કે ચિન્હ માત્ર અનુભવનમાં ભેદ અભેદ શા માટે કહેવો? આત્માને કરતા ભોગતા જ ન કહેવો, વસ્તુ માત્ર અનુભવ કરવો. તમારે હવે એ બધું વિવરણ કરીને શું કામ છે? વસ્તુ અભેદ છે કે ભેદરૂપ છે, એમાં કર્તાપણું ને ભોગતાપણું, આ બધું હવે પછી ક્યાં રહ્યું? જયારે તમે અનુભવ કરો છો ત્યારે. એટલે એકમાત્ર અનુભવ કરો ને. આચાર્ય ભગવાનનું એમ કહેવું છે કે વસ્તુ માત્ર અનુભવ કરવો એટલે જે સ્વરૂપ છે એનો અનુભવ કરવો, અને જયારે અનુભવ કરીએ છીએ તો એમાં કોઈ ભેદ જણાતા નથી. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એક રૂપે અનુભવમાં આવે છે, એમાં અનંત ગુણ છૂટા છૂટા કંઈ એક પછી એક જણાય એવું કંઈ ક્રમમાં એવું કંઈ અનુભવાતું નથી. એમાં તો આનંદ જ વેદાય છે, બીજું કાંઈ હોતું જ નથી. એમાં આનંદ સિવાય બીજું કાંઈ હોતું નથી. આપણે ગુણસ્થાનની વાત કરતા હોઈએ ત્યારે એમ બધું કહીએ કે કર્મ અપેક્ષાએ શું થાય, ને પછી મિથ્યાત્વની વાત કરીએ તો અનાદિનું મિથ્યાત્વ છે, તો મિથ્યાત્વની પ્રકૃતિ છે, તો એના ત્રણ ભાગ થઈ જાય ને, આ બધું કહીએ છીએ, પણ એવું કંઈ અનુભવના કાળે થતું નથી. એ બધું સમજવા માટે છે. અને ખરેખર આપણે કોઈ પણ કર્મની પ્રકૃતિને કાંઈ કરી શકતા જ નથી. આપણે આપણા સ્વરૂપને વિશે રહીએ એટલે કર્મનું જે થવું છે તે થાય છે. અને કેવળ જ્ઞાનમાં એ વાત આવી છે કે સમ્યક દર્શન થાય ત્યારે સૂક્ષ્મપણે આ બધું થાય છે, પણ આપણે શું કરવાનું? આપણે તો આત્માને અનુભવવાનું. આચાર્ય ભગવાન એમ જ કહે છે, આચાર્ય ભગવાન કહે છે કે વસ્તુ માત્ર અનુભવ કરવો. જેમ મણિઓની માળામાં મણિઓની અને દોરાની વિવક્ષાથી ભેદ અભેદ છે, પરંતુ માળા માત્ર ગ્રહણ કરતા ભેદ અભેદ વિકલ્પ નથી, તેમ આત્મામાં પર્યાયોની અને દ્રવ્યની વિવક્ષાથી ભેદ અભેદ છે, પરંતુ આત્મા વસ્તુ માત્ર અનુભવ કરતા વિકલ્પ નથી. આચાર્ય મહારાજ કહે છે કે એવો નિર્વિકલ્પ આત્માનો અનુભવ અમને પ્રકાશમાન હો. બધાને એવો અનુભવ કરવાનો ઉપદેશ પણ આપ્યો અને સાથે પોતાની ભાવના પણ એમ જ વ્યક્ત કરી. શાસ્ત્ર લખી રહ્યા છે તો શાસ્ત્ર લખતા આ બધા વિકલ્પોમાં પોતે ચાલ્યા ગયા ત્યારે ફરી પાછા પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી લે છે. તમને એવો અનુભવ હો એમ કરી અને પોતે પોતાના સ્વરૂપને એ વખતે પણ યાદ કરે છે. અને કદાચ એવું પણ બન્યું હોય કે આ કળશ લખીને તરત જ અમૃતચંદ્રાચાર્ય ભગવાન પોતે નિર્વિકલ ધ્યાનમાં બેસી પણ ગયા હોય. તો કળશ 209 ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 301, કળશ 209 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા ગુરુદેવ કહે છે કે કર્તાનો અને ભોક્તાનો યુક્તિના વશે ભેદ હો અથવા અભેદ હો, એટલે શું? કે વર્તમાન જે પર્યાય કર્તા છે તે પર્યાય બીજી ક્ષણે ભોગતા નથી. વર્તમાન જે પર્યાય કર્તા છે, વર્તમાનમાં જે પર્યાય કર્તા છે તે પર્યાય બીજી ક્ષણે ભોગતા નથી, કેમ કે બીજી ક્ષણે બીજી જ પર્યાય છે. આત્માની જે પર્યાય વિકાર કરે છે તે પર્યાય તેના ફળની ભોગતા નથી, બીજી પર્યાય તેને ભોગવે છે. આમ પર્યાય અપેક્ષા વિચાર કરીએ તો કરતા ભોગતાનો ભેદ છે. કરવા વાળી પર્યાય જુદી, ભોગવવા વાળી પર્યાય જુદી, એવો કરતા ભોગતાનો ભેદ છે. તથા જે આત્મા વર્તમાન પર્યાયને કરે છે તે જ આત્મા પર્યાયને બીજી ક્ષણે અનુભવે છે, એમ દ્રવ્ય અપેક્ષા એ કરતા ભોગતાનો ભેદ નથી, એવું અભેદ સ્વરૂપ પણ છે. આ બધું આપણે સમજ્યા. અહીંયા કહે છે કે યુક્તિના વશે કરતા ભોગતાનો ભેદ હો કે અભેદ હો, અથવા કરતા અને ભોગતા બંને ન હો, વસ્તુને જ અનુભવો. એ બધું તો સમજ્યા આપણે, પણ હવે આ બધું સમજીને છેવટે જે કરવાનું છે તે કરો ને, વસ્તુને અનુભવો ને. એમાં ભેદમાં રાચી રહેવાની જરૂર નથી. એ અભેદ છે એવા વિકલ્પોમાં પણ રહેવાને બદલે એવી અભેદ વસ્તુને અનુભવો ને. સૂક્ષ્મ વાત છે ભાઈ. કહે છે કે અથવા કરતા અને ભોગતા બંને ન હો, એટલે શું? કરતા અને ભોગતા બંને ન હો એટલે શું? કે પરમાર્થે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પ્રભુ છે, તે રાગને કરે અને રાગને ભોગવે એ એનું સ્વરૂપ નથી. એટલે કરતા પણ નથી અને ભોગતા પણ નથી. એ રાગને કરે કે રાગને ભોગવે એવો ભગવાન આત્માનો ખરેખર તો સ્વભાવ નથી. નિશ્ચયથી તો એવું જ ચૈતન્ય સ્વરૂપ છે. શુદ્ધ ચૈતન્ય દ્રવ્યમાં રાગનું કરવું અને ભોગવવું છે નહીં. ચૈતન્ય સ્વરૂપ રાગને કરતું પણ નથી અને રાગને ભોગવતું પણ નથી. જે થાય છે તે બધું તો પર્યાયમાં થાય છે. એટલે પર્યાય અપેક્ષાએ આત્માને કરતા ભોગતા કહીએ એ બીજી વાત છે, પરંતુ શુદ્ધ ચૈતન્ય દ્રવ્યમાં આત્માને રાગનું કરવું ભોગવવું કહી શકાય નહીં, એવું કહેવાય નહીં. શુદ્ધ ચૈતન્ય દ્રવ્યની અપેક્ષાથી એવું કહેવાય નહીં, કેમ કે એમાં એ કરવું ભોગવવું છે જ નહીં. એટલે આત્માને કરતા ભોગતા નિશ્ચયથી તો કહેવાય નહીં. એમાં કાંઈ કરવું નથી, કાંઈ ભોગવવું નથી. માત્ર એ પોતે જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન કરે છે, અને જ્ઞાન કરે છે એમાં પરનું જ્ઞાન કરવા એ જતો નથી. એ સ્વનું જ્ઞાન કરતો પોતે પોતાનામાં સ્થિર છે એવો ભગવાન આત્મા છે. પણ એનું લક્ષ કરી અને એવો જે અનુભવ કરે એને, એનું લક્ષ જ કરતો નથી, એને તો ક્યાં એ ખબર છે કે ભગવાન આત્મા કેવો છે. શુદ્ધ ચૈતન્ય દ્રવ્યમાં રાગનું કરવું ને ભોગવવું નથી આ વાતની કોને ખબર છે? જેમણે અનુભવ કર્યો એને ખબર છે, જેણે અનુભવ નથી કર્યો એને તો એમ જ છે કે પોતે રાગનો કરવા વાળો છે, શુભાશુભ ભાવનો કરવા વાળો પોતે છે. જે પર્યાયમાં થઈ રહ્યું છે એને એ પોતાનું એટલે દ્રવ્યનું કાર્ય સમજી રહ્યો છે, કેમ કે પોતાને પર્યાય જેવડો જ માને છે. એટલે હું કરું છું એમ કહે છે. જેને તત્વ સમજાયું છે એ તો સમજે છે કે આ જે કંઈ થયું શુભાશુભ ભાવ થયા એ પર્યાયમાં થયું અને પર્યાય જેવડો હું નથી અને જ્યારે થયું ત્યારે એ થયું કે પર્યાય તો ચાલી ગઈ, એ તો ગઈ. હું તો એવો ને એવો સદાય શુદ્ધ ત્રિકાળ એવો ને એવો જ્ઞાન સ્વભાવી રહ્યો છું કે ક્યાં મારું કર્તવ્ય હતું અને મેં ક્યાં કર્યું છે, એટલે એનું કરતાપણું તો એને લાગતું જ નથી, એનો એ કરતા થતો જ નથી, માત્ર એનો જ્ઞાતા દ્રષ્ટા થાય છે. પણ એથી આગળ વધીને જ્યારે એ પોતે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરે છે, ધ્રુવની દ્રષ્ટિ કરે છે, અને જે અનુભવ કરે છે એ કાળે, તો પછી એ જ્ઞાતા દ્રષ્ટાપણાની પણ વાત નથી, માત્ર પોતે ભગવાન આત્મા પોતા રૂપે પરિણમી જાય છે. પછી તો એમ પણ નથી કે શુભાશુભ ભાવનો પોતે દ્રષ્ટા જ્ઞાતા છે એ વાત પણ નથી પછી ત્યાં તો, કેમ કે પોતે પોતાના સ્વરૂપને વિશે રહ્યો છે. એટલે જ્યારે એ અનુભવ કરે છે ત્યારે તો એ વસ્તુ અભેદ છે, ગુણગુણીનો ભેદ નથી, પોતે શુદ્ધ આત્મ સ્વરૂપ છે, આ બધા વિકલ્પો પણ નથી. એ બધું તો પહેલા એને વિકલ્પ સહિત સમજવા માટે, જાણવા માટે એવું જ્ઞાન કર્યું, દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો. પણ અનુભવના કાળે તો એ પણ નથી. એટલે એવો શુભભાવ જે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો અને જે માન્યતાને એને સ્વીકારી, એ બધો પણ શુભભાવ છે, આ સ્વાધ્યાય છે તે શુભભાવ છે, તો એવો શુભભાવ પણ એને નથી. મૂળ દ્રવ્યમાં તો એ પણ નથી અને એવું જે પરિણમી રહ્યું છે. શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય શુભરૂપે નથી પરિણમતું, શુભભાવે નથી પરિણમતું, એમાં શુભ કે અશુભ એમાંથી એક ભાવ નથી અને એવું એનું પરિણમન નથી, એનું શુદ્ધ પરિણમન છે. એટલે શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય તો માત્ર જ્ઞાન કરે છે તો કરે છે, અને એ કોનું જ્ઞાન કરે છે, પોતે પોતાનું જ્ઞાન કરે છે, તો આટલી જ વાત છે. એટલે આ બધા ભેદ અને આ બધી સમજ એ બધું પર્યાયમાં છે, અને એવી પર્યાયને આપણે માનવી રહી. પર્યાયનો આપણે બિલકુલ અભાવ કરીને વાત નથી કરતા, પર્યાયને ગૌણ કરીને આપણે વસ્તુના સ્વરૂપને સમજીએ છીએ, અને એ સમજ્યા પછીથી એ જ જ્ઞાનની પર્યાય જ્યારે પોતે પોતાના ધ્રુવને જ્ઞેય બનાવી, પોતાના સ્વરૂપનું લક્ષ કરી અને એ પરિણમે છે, ત્યારે એને એવો અનુભવ થાય છે કે પોતે કોણ છે, કેવો છે. ત્યારે એને ક્રમબદ્ધ પર્યાયનો પણ અનુભવ થઈ જાય છે, પોતાના જ્ઞાન સ્વભાવ્ય આત્માનો પણ અનુભવ થઈ જાય છે, પોતે કેવળ જ્ઞાન સ્વરૂપ છે એ પણ અનુભવ થઈ જાય છે. એ બધું અંશે અનુભવમાં આવી જાય છે, પોતે પરમાત્મા સ્વરૂપ છે એ વાત એને અનુભવમાં આવી જાય છે. અહીંયા કહે છે કે પર્યાય અપેક્ષા એ આત્માને કરતા ભોગતા કહીએ એ બીજી વાત છે, પણ વાસ્તવમાં આત્માને શુદ્ધ ચૈતન્ય દ્રવ્યને રાગનું કરવા ભોગવવા પણ નથી. અહીંયા કહે છે કે યુક્તિના વશે કર્તાનો અને ભોગતાનો ભેદ હો કે ન હો, અથવા કર્તા અને ભોગતા બંને ન હો, વસ્તુને જ અનુભવો. એમ કે શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્માને જ ચેતવાથી એટલે કે અનુભવવાથી ધર્મ થાય છે. કર્તા ભોગતાના સર્વ વિકલ્પ છોડીને કહે છે કે સ્વ અભિમુખ થઈ એક સ્વને શુદ્ધ ચૈતન્યમય આત્માને જ અનુભવો, આનું નામ ધર્મ છે. આ ધર્મની શરૂઆત, અનુભવ થાય એટલે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થાય અને એ ચોથું ગુણ સ્થાન છે, ત્યાંથી ધર્મની શરૂઆત એટલે મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, આનંદની શરૂઆત થાય છે, શાંતિની શરૂઆત થાય છે. ત્યાં સુધી કોઈ આનંદ નથી, ત્યાં સુધી કોઈ શાંતિ નથી. આગળ 302 પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જેમ ચતુર પુરુષોએ દોરો પરોવીને ગૂંથેલી મણિરત્નની માળા ભેદી શકાતી નથી, તેમ નિત્ય ચૈતન્ય સ્વભાવરૂપ દોરાથી પરોવેલી સહજ અકૃત્રિમ ચૈતન્ય ચિંતામણીરૂપ માળા ભગવાન આત્મા છે, તેને ભેદી શકાતી નથી. એટલે શું કે ચૈતન્ય ચિંતામણી પ્રભુ આત્મા નિત્ય ધ્રુવ રહેનારી ચીજ છે, તેની નિત્યતાને કોઈ ભેદી શકતું નથી. વળી પર્યાયમાં ભલે રાગ હો, પણ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય વસ્તુને રાગમય કરી શકાતી નથી. વસ્તુ રાગમય થાય જ નહીં, વસ્તુ રાગમય થતી નથી. રાગમાં જે થાય છે એ તો પર્યાય છે, એ ક્ષણિક છે, એ બધું બહાર થાય છે, અંદરમાં થતું નથી. વસ્તુના સ્વરૂપને કોઈ રીતે મલિન કરી શકાય નહીં, વસ્તુનું સ્વરૂપ શુદ્ધ જ રહે, એને કોઈ મલિન કરી શકે નહીં, કર્મની ઉપાધિ એને મલિન કરતી નથી. ભગવાન આત્મા ક્યારેય મલિન થયો નથી, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં પણ થશે નહીં, એવું જ એનું સ્વરૂપ છે. એટલે ચૈતન્ય વસ્તુને રાગમય કરી શકાતી નથી, કરવા ધારીએ તો પણ થાય નહીં. જે ક્રોધ માન માયા લોભ કસાય છે એ બધા પર્યાયમાં થાય અને ક્ષણિક છે, એ સમયની પર્યાયમાં એ થયા પછી બીજા સમયની પર્યાયમાં એ નથી હોતા. કદાચ હોય છે તો એવા ને એવા નથી હોતા. ક્રોધ એક સરખો રહેતો નથી, રાગ પણ એક સરખો રહેતો નથી, માયા કપટ એ પણ એક સરખા થતા નથી, લોભ પણ એક સરખો થતો નથી. એટલે દરેક સમયની પર્યાયમાં જે કસાયના પરિણામ થયા એ પણ એક સરખા થતા નથી અને એ બધા ક્ષણિક પરિણામો છે, એ નાશવંત છે. એને માત્ર જોનારો જાણનારો ભગવાન આત્મા છે. એ વખતે જ્ઞાન તેને જાણે છે, એ કસાય થાય છે તો એને પણ જ્ઞાન જાણે છે. પણ જ્યારે એનો ઉપયોગ સ્વરૂપ તરફ ડળે છે ત્યારે તો એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, ત્યારે તો એ પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે, ત્યાં તો વિકલ્પ પણ નથી. એટલે આચાર્ય ભગવાન કહે છે કે બધા વિકલ્પ છોડીને માત્ર તારા સ્વરૂપને અનુભવ ન. અહીંયા કહે છે કે જેમ મણિરત્નની માળામાં ધારાવાહી સળંગ દોરો પરોવાયેલ છે તેને તોડી શકાય નહીં, તેમ ભગવાન આત્મા ચૈતન્ય ચિંતામણી રૂપ માળા છે, તેમાં નિત્ય ચૈતન્ય સ્વભાવમય દોરો પરોવાયેલ છે, તેને ભેદી શકાય નહીં. અહીં કહે છે કે યમ એકા, એવી આ આત્મારૂપી માળા એક જ ન અભિત અપી ચકાસતુ એવ અમને સમસ્તપણે પ્રકાશમાન હો. અર્થાત નિત્યત્વ અનિત્યત્વ આદિના વિકલ્પો છૂટી આત્માનો નિર્વિકલ્પ અનુભવ અમને હો એવી ભાવના આચાર્ય ભગવાન ભાવે છે. આગળ 303 પાના ઉપર કહે છે કે કરતા ભોગતાના વિકલ્પ ઉઠે એ કાંઈ પ્રયોજનભૂત વસ્તુ નથી. એ વિકલ્પ તો રાગ છે, દુઃખ છે. આચાર્ય મહારાજ આદેશ કરીને કહે છે વસ્તુને જ અનુભવ. જો તમારે ધર્મનું પ્રયોજન છે તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ વસ્તુ અંદર નિત્ય શાશ્વત છે તેને જ અનુભવો. વળી પોતાના માટે કહે છે કે અમને સમસ્તપણે આત્મા એક જ પ્રકાશમાન હો. એ વાત પોતાના માટે પણ કરી. પહેલા ઉપદેશ આપ્યો કે વસ્તુને જ અનુભવો, વિકલ્પોને છોડો. એમાં કરતાપણું છે, ભોગતાપણું છે, પર્યાય અપેક્ષાએ છે, એ પલટાવાપણું છે, બદલાવાપણું છે, અનિત્યપણું છે, એ પર્યાય અપેક્ષાએ છે, અને એમાં નિત્યપણું છે, એ દ્રવ્ય અપેક્ષાએ છે. આ બધા વિકલ્પોનું તમારે શું કામ છે? વસ્તુને જ અનુભવો ને. એ વસ્તુ જે ત્રિકાળ છે, જે પોતાનું સ્વરૂપ છે, જેનો અનુભવ કરતા આનંદ થાય છે, એને જ અનુભવો ને. અને પછી પોતાને માટે પણ એમ કહે છે કે અમને પણ એનો જ અનુભવ રહો. પોતાને માટે કહે છે કે અમને સમસ્તપણે આત્મા એક જ પ્રકાશમાન હો. એટલે કે આવા વિકલ્પો અમને હોવો નહીં. આ વિકલ્પ આવ્યો શાસ્ત્ર લખવાનો તો એ વિકલ્પ પણ અમને ન હો, માત્ર અમે તો સ્વરૂપને વિશે જ સ્થિરતા કરીએ. અમને સમસ્તપણે આત્મા એક જ પ્રકાશમાન હો એટલે આત્મા સિવાય બીજે ક્યાંય એમના ઉપયોગ જાય જ નહીં એવી ભાવના ભાવે છે. પોતાના સ્વરૂપને વિશે જ પોતે રહે એવી ભાવના ભાવે છે. અમને સમસ્તપણે આત્મા એક જ પ્રકાશમાન હો. ચૈતન્ય 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 ચૈતન્યના ધ્રુવ નિત્ય પ્રવાહરૂપ એવો જે એક જ્ઞાયક ભાવ, તે એક જ અમને પ્રકાશમાન હો એમ ભાવના ભાવે છે. ગુરુદેવ સમજાવે છે કે જેમ દયા દાન વ્રત ભક્તિ ઇત્યાદિના વિકલ્પો આવે તે રાગ છે, તેમ કરતા ભોગતાના જે વિકલ્પ છે તે પણ રાગ છે. અને રાગ છે તે હિંસા છે. રાગ છે તે હિંસા કઈ રીતે છે? તો પોતાનો સ્વભાવ ભાવનો એમાં ઘાત થાય છે એટલે હિંસા છે. રાગમાં રોકાઈ રહેતા એ પોતાના જ્ઞાન સ્વભાવ ભાવનો ઘાત કરે છે. પોતે માત્ર જ્ઞાન કરવા વાળો છે અને સ્વરૂપમાં રહેવા વાળો છે તો પોતાનો સ્વભાવ શુદ્ધ છે. તે એવા સ્વભાવ ભાવે નહીં રહેતા કે વિભાવ ભાવે થયો એટલે પોતાના સ્વભાવ ભાવનો ઘાત થયો એમ હિંસા થાય છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં છંદ 44માં એ વાત કરી છે કે તે રાગમાં આત્માનું મૃત્યુ થાય છે. રાગ છે તે આત્માનો ઘાતક છે. તેથી કહે છે, કરતા ભોગતા આત્મા હો કે ન હો તે વિકલ્પોનું અમારે શું કામ છે. અમને તો અંદર અનંત ગુણ સ્વભાવના રસથી ભરેલો ચૈતન્ય ચિંતામણી ભગવાન આત્મા છે. તે એકનો જ અનુભવ હો, તે એક જ અમને પ્રકાશમાન હો, કેમ કે જન્મ મરણના અંતનો આ એક જ ઉપાય છે, બાકી બીજો કોઈ ઉપાય નથી. આગળ કહે છે, પ્રચુર અતિન્દ્રિય આનંદમાં જોતા આચાર્ય ભગવાન કહે છે, અમને અભિત એટલે સમસ્તપણે એક ચૈતન્ય ચિંતામણી પ્રભુ એક આત્મા જ પ્રકાશમાન હો. જો આવી ભાવના આચાર્ય ભગવાન ભાવે છે. એક તરફ આચાર્ય ભગવાનની આવી ભાવના છે અને એ ભાવના આપણને અહીંયા શાસ્ત્રમાં જાણવા મળી, અને બીજી તરફ હજી લોકો એવા પણ પડ્યા છે કે એમ કે છે કે અત્યારે મોક્ષ તો છે નહીં. શું કહે છે? કેટલાક એમ કે છે કે અત્યારે મોક્ષ તો છે નહીં, તો પછી મોક્ષના કારણ સેવવા એના કરતા પુણ્ય ઉપજાવીએ તો પુણ્ય કરતા કરતા વળી ધર્મ પ્રાપ્તિ થઈ જાય. એટલે કે એમ કે પુણ્ય ઉપજાવીને સ્વર્ગમાં જઈએ, દેવલોકમાં જઈએ અને પછી ત્યાંથી સાક્ષાત ભગવાનની પાસે જવાય એવી માન્યતા. અત્યારે એમ અહીંયાથી તો મોક્ષ થવાનો જ નથી, તો એના કરતા આપણે જેટલું બને એટલું પુણ્ય ઉપાર્જન કરી લઈએ તો આપણી ગતિ તો સારી થાય. એમને ગતિ નહીં પડી છે. જેને અંતરમાં એમ છે કે પુણ્ય કરવાથી સારી ગતિ થાય અને એમ કરીને જે પુણ્ય કરે છે એને ખરેખર પુણ્યાનુબંધી પુણ્ય નથી બંધાતા, એને અનુકૂળતાઓ મળે. અનુકૂળતાઓ બધી મળે. અત્યારે આપણને અનુકૂળતાઓ ઓછી મળી છે, ઘણી જ મળી છે અનુકૂળતા. આટલી બધી અનુકૂળતાઓ તો મળી છે એટલે એવું થાય. એટલે એ રીતે મિથ્યાદ્રષ્ટિ દેવ હોય સ્વર્ગમાં જાય, પણ સમ્યક્ત્વ વિના એ મિથ્યાદ્રષ્ટિ દેવ ત્યાં જઈને શું કરશે એનો એ વિચાર નથી કરતા. કેમ કે અત્યારે આટલી અનુકૂળતાઓની વચ્ચે પણ એને પોતાનું સ્વરૂપ યાદ આવતું નથી, તો દેવલોકમાં ગયા પછીથી એટલી બધી અનુકૂળતાઓ હશે અને દુઃખ તો હશે જ નહીં. કેમ કે શારીરિક દુઃખ એ મોટામાં મોટું દુઃખ આપણે ગણીએ તો એવું દુઃખ તો હશે જ નહીં. અને જે કંઈ મળે છે એને જ્યારથી મળે છે ત્યારથી એ દેવનું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી એને એ બધું હોય છે, રહે છે. એટલે બીજી રીતે પણ એને એવા દુઃખના પ્રસંગો તો છે જ નહીં. છતાં પણ એ તૃષ્ણા અને ઈર્ષામાં આખું જીવન પૂરું કરે છે. પહેલા દેવલોકે 10,000 વર્ષની સ્થિતિ છે, તો વિચાર કરીએ કે 10,000 વર્ષ સુધી એ ઈર્ષા અને તૃષ્ણા જ કરે તો કેટલા પાપ કર્મ બાંધે. કેમ કે સમ્યક દર્શન નથી એટલે કરશે શું, એ અનુકૂળતાઓમાં રાચી રહેશે. અત્યારે વર્તમાનમાં આપણને તો દેવના પ્રમાણમાં જોઈએ તો ઘણી ઓછી અનુકૂળતાઓ છે. ભલે આપણે મિલિયનર હોઈએ, ગમે તે હોઈએ, અમેરિકામાં રહેતા હોઈએ, બધું બરાબર, પણ કઈ દેવ જેવી અનુકૂળતાઓ નથી, દેવ જેવી રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત નથી થઈ. તો આપણે આટલી અમથી વાતમાં પણ એવા ગુંજવાઈ ગયા છીએ કે સ્વરૂપનું લક્ષ્ય કરતા નથી. એટલું નહીં પણ પાછું આપણને તો શરીરમાં પ્રતિકૂળતાના સંયોગો પણ આવે, દુઃખના પ્રસંગો પણ આવે, એ બધું આવે છે કે જેથી કરીને આપણને ભગવાન યાદ આવે. તે છતાંય આપણે ધર્મ તરફ વળતા નથી, સ્વરૂપનું લક્ષ્ય કરતા નથી. તો પછી જે પેલો મિથ્યાદ્રષ્ટિ દેવ એ ત્યાં જઈને શું કરશે, એને જે મળ્યું છે એમાં ને એમાં એ રાચી રહેશે અને બીજાઓને વધારે મળ્યું છે એની ઈર્ષા કરશે અને એને મેળવવાની તૃષ્ણા કરશે અને એમ જ જીવન પૂરું કરશે. એ પછી આત્મામાં ક્યાંથી જવાનો હતો? સમ્યક દર્શન વિના એને સાચી સમજ નથી તો એ શું કરશે? એમાં એમાં રાચી રહેશે અને પછી ત્યાંથી ક્યાં જશે? તિર્યંચમાં જશે. એટલે પુણ્ય ને કારણે દેવલોક મળે તો સારું, ભાઈ દેવલોક મળે તો સારું નહીં, એના કરતા અત્યારે જે છીએ એ જ બરાબર છે, એ સૌથી સારું છે. વર્તમાનમાં અત્યારે જે મળ્યું છે એ કરોડો વર્ષ પછી આપણને મળ્યું છે એ જ સૌથી સારું મળ્યું છે. દેવલોકમાં તો ઘણી વાર જઈ આવ્યો પણ દેવલોકમાંથી કાંઈ ધર્મ થતો નથી. સમ્યક દ્રષ્ટિ દેવની વાત જુદી છે. સમ્યક દ્રષ્ટિ જે છે એવા દેવને પછી એ જે કંઈ પ્રાપ્ત થયું છે એના પ્રત્યે એને કોઈ ભાવ હોતો નથી, એને પોતાથી જુદા જાણે છે. અને એ તો પ્રભુના સમુસરણમાં જઈને પ્રભુની વાણી સાંભળે છે અને વધારે ને વધારે પોતાના સ્વરૂપને વિશે દ્રઢતા કરે છે. એટલે સમ્યક દ્રષ્ટિ દેવની વાત છે એ જુદી છે અને મિથ્યા દ્રષ્ટિ દેવની વાત છે એ જુદી છે. એટલે કોઈ એમ માનતું હોય કે અત્યારે તો આમે અહીંયાથી મોક્ષ નથી, તો મોક્ષ ને માટેનો પ્રયત્ન કરવા કરતા આપણે પુણ્ય ઉપજાવીએ અને પુણ્ય કરતા કરતા પછી બધી સગવડો સુવિધાઓ પ્રાપ્ત થઈ જશે, એટલે પુણ્યને કારણે આપણે ગતિ સારી થશે, દેવલોકમાં જઈશું અને પછી ત્યાંથી આપણે ધર્મ કરશું અથવા તો ત્યાંથી ભગવાન પાસે જવાય, આવું બધું જે માનતા હોય તો એની માન્યતા એ ખોટી છે, મિથ્યા માન્યતા છે. પુણ્યાનુબંધી પુણ્ય તો સ્વરૂપના લક્ષ્ય જે પુરુષાર્થ કરવામાં આવે એ દ્વારા જ થાય. શાસ્ત્રનો અભ્યાસ સ્વરૂપને લક્ષ્ય કરીએ એમાં પુણ્યાનુબંધી પુણ્ય થાય કે જેને કારણે ભવિષ્યમાં એવી સમજ મળે, એવા નિમિત્તો મળે કે જેને કારણે દ્રવ્યસ્વરૂપનો ખૂબ અભ્યાસ અને ઉઘાડ થાય, સાચી સમજ પ્રાપ્ત થાય અને એ તરફની વૃત્તિ રહ્યા કરે. પછી એ વખતે એને પુરુષાર્થ તો કરવાનો રહે, પણ આ બધા અનુકૂળ સંયોગો, તેને માટેના અનુકૂળ સંયોગો, પોતાના સ્વરૂપને વિશે રહેવા માટેના અનુકૂળ સંયોગો એને પ્રાપ્ત થાય. એની આસપાસમાં વાતાવરણ એવું મળે કે જ્યાં બધા જ સમ્યક દ્રષ્ટિઓ હોય. આ બધું મળે કોને? મળે કોને? મળે કે જે પોતે પોતાના સ્વરૂપના લક્ષે આવા સ્વાધ્યાય વગેરે કરી રહ્યા છે એને પુણ્યનો બંધ થાય તો એવા અનુકૂળ સંયોગો મળે. એટલે પુણ્યાનુબંધી પુણ્ય તો આને કહેવાય કે જે તમને ભવિષ્યમાં એવા સંયોગો અપાવે કે જેમાં તમે તમારો સ્વરૂપના લક્ષ્ય પુરુષાર્થ આગળ વધારી શકો. તો એવા સંયોગો જો પ્રાપ્ત કરવા હોય તો પુણ્ય તરફ લક્ષ આપ્યા વિના, પુણ્ય તરફ લક્ષ આપ્યા વિના પોતાના સ્વરૂપને વિશે કેમ કરીને હું જઉં એવો વિચાર કરી અને પુરુષાર્થ સેવે, પોતાના સ્વરૂપમાં હું કેમ કરીને જઉં, મારા સ્વરૂપના વિશે કેમ કરીને જઉં, કેમ સ્વરૂપનો અનુભવ કરું, કેમ કરીને સ્વરૂપનો અનુભવ થયો છે તો એમાં વધારે ને વધારે સમય ટકીને રહું, આવો જે પ્રયત્ન કરે છે એને એવા પુણ્યાનુબંધી પુણ્ય થાય છે. અને એની ગતિ તો ઊંચી જ હોય. સમ્યક દ્રષ્ટિ થયો છે વર્તમાનમાં, જો એ સમ્યક દર્શનનો પુરુષાર્થ કરી લે છે અને સમ્યક દ્રષ્ટિ થાય છે તો પછી એનું આયુષ્ય બંધાયું નથી, તો હવે પછી સમ્યક દર્શન થયા પછીથી એને દેવનું જ આયુષ્ય બંધાશે, દેવની ગતિ જ થશે, એટલે સમ્યક દ્રષ્ટિ દેવ થશે અને એને કોઈ પણ આયુષ્યનો બંધ પડ્યો જ નથી. અને સમ્યક દર્શન થાય છે તો એ નિયમથી સમ્યક દ્રષ્ટિ દેવ થાય છે. પણ ધારો કે એને આયુષ્યનો બંધ પડી ગયો છે, અત્યારે કોઈ પણ મનુષ્યનો કે તિર્યંજનો કે કોઈ પણ આયુષ્યનો બંધ પડ્યો છે અને પછી જો એને સમ્યક દર્શન થાય છે તો પણ એને અનુસંધાન તો મળી જ રહે છે. એ ભવની અંદર એ અનંતાનુબંધી પાપ તો કરતો નથી. એટલે ગુરુદેવે અહીંયા એ વાત સમજાવી છે કે ભાઈ એવો વિચાર ન કરવો. અને અંદર ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે તેનો અનુભવ કરવો, એના અનુભવ માટે જ આખો પુરુષાર્થ કરવો. કહે છે કે અંદર ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે તેનો અનુભવ કરતા શુદ્ધ ઉપયોગ થાય છે. જેમ ચિંતામણી રત્ન જેવો ચિંતવ્યો તે આપે તેમ ચૈતન્ય ચિંતામણી પ્રભુ આત્મા પોતે છે, તેમાં એકાગ્ર થતા જ તે અતિન્દ્રિય આનંદ આપે છે. જેમ ચિંતામણી રત્ન, એવું રત્ન હોય કે એને તમે હાથમાં રાખી અને જે ચિંતવો જે ઈચ્છા કરો એ બધું તમને મળી જાય, એટલે ચિંતામણી રત્ન જે ચિંતવો તે આપે, જેની ઈચ્છા કરો એ બધું આપે, એવું ચિંતામણી રત્ન હોય. તેવી રીતે આ ચૈતન્ય ચિંતામણી આત્મા પોતે એ એવો છે કે એમાં એકાગ્રતા કરતા અતિન્દ્રિય આનંદ આપે. ચિત્ત ચમત્કારમય વસ્તુ તો આવી છે, તે એકની જ ભાવના કર, એમાં જ એકાગ્રતા કર, એની જ ભાવના કર. આચાર્ય ભગવાને પણ એની જ ભાવના કરી છે, કહે છે કે અમને તે એકની જ ભાવના છે. આચાર્ય ભગવાને કહ્યું ને કે અમને સમસ્તપણે એક આત્મા જ પ્રકાશમાન હો. કોઈ બીજા ગમે તે કહે પુણ્યની ભાવના છે તે મિથ્યાત્વ છે, અને તે વડે જીવને સંસાર અને દુઃખ જ પ્રાપ્ત થાય છે. અહીં આનંદના બાગમાં કેલી કરનાર ભગવાન આચાર્ય અમૃતચંદ્ર સુરીદેવ કહે છે કે ભગવાન તું ચૈતન્ય ચિંતામણી રત્ન છો, તેમાં જ એકાગ્ર થા, તેમાં જ લીન થા અને તેમાં જ ઠરીને નિવાસ કર, તેથી તને આનંદ થશે. આત્મા વસ્તુ છે, તે દ્રવ્ય છે, ચૈતન્ય ચિંતામણી માળા. તેના ચૈતન્ય સ્વભાવમય ગુણો છે, તે દોરા સમાન કાયા નિમિત્ત છે. તે ગુણોના ધરનાર ગુણી એવા આત્માનો બધા વિકલ્પોને મટાડી દઈ અંતર્મુખ થઈ અનુભવ કરવો તે પર્યાય છે. તે નિર્મળ પર્યાયને મોક્ષનો માર્ગ કહીએ છીએ. બાકી વર્તમાનમાં થતા પુણ્ય પાપના અનુભવની ભાવના તે મિથ્યાત્વ છે. હવે દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું, એ બધી કાંઈ ખબર નહીં. પાણીયાને ઘેરે જન્મ્યા એટલે એમ કે અમે જઈ તો એમાં કાંઈ ભરી વાર નથી. જૈન તો દ્રવ્ય દ્રષ્ટિ વડે સંકિત પ્રગટતા થવાય છે. સ્વરૂપની દ્રષ્ટિ થતા સમ્યક તો પ્રગટે ત્યારે ખરેખર જૈનપણું આવે છે. જૈનપણું ક્યારે આવે, જૈન ક્યારે થવાય, કે દ્રવ્ય દ્રષ્ટિ કરતા સમ્યક તો પ્રગટ થાય ત્યારે જૈન કહેવાય. તો આ રીતે અહીંયા કળસ 209 નો અર્થ અહીંયા પૂરો થાય છે. કળસ 209 ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં થોડીક વાત છે એ પણ આપણે લઈ લઈએ. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં આજ પાના ઉપર કહે છે કે અહીં કહે છે કે આમ ભેદ અભેદ હો ચિન્હ માત્ર અનુભવમાં ભેદ અભેદ ક્યાં છે? ભેદ અભેદ રહ્યા પણ એ કંઈ આત્મામાં તો એના અનુભવમાં તો છે નહીં, ત્યાં તો વસ્તુનો અનુભવ છે. એ જ કહે છે કે આત્માને કરતા ભોગતા જ ન કહેવો, વસ્તુ માત્ર અનુભવ કરવો. સમયકાર ગાથા 143માં આવી ગયું કે આત્મા અબદ્ધ છે, શુદ્ધ છે, એક છે, ધ્રુવ છે ઇત્યાદિ નય પક્ષના વિકલ્પથી શું સાધ્ય છે? દ્રવ્ય સ્વભાવ જે નિત્ય ત્રિકાળી એક ધ્રુવ ભાવ છે તેનો જ આશ્રય કરવો, એટલે વિકલ્પો છોડીને ભગવાન આત્માનો આશ્રય કરવો, એ જ કરવા જેવું છે અને એ વડે જ સાધ્યની સિદ્ધિ છે. 305 પાના ઉપર આરોપ છે કે વ્યવહાર નય છે એનો વિષય પણ છે. વ્યવહાર નય કૃત જ્ઞાનનો એક અંશ એટલે ભેદ છે, પરંતુ તે પર્યાય અને રાગને વિષય કરનારો નય છે. વ્યવહાર નય પર્યાય અને રાગને વિષય કરનારો નય છે, તેથી તે નય જાણીને તેને છોડી દેવો, માત્ર જાણવો તે નયને, તે નયથી જે કંઈ જાણીએ છીએ એ જાણી અને પછી એ છોડવા લાયક છે એમ કરીને છોડી દેવો, એ કરી દેવું. અને ત્રિકાળી ભૂતાર્થ ભગવાન આત્માને જાણીને તેને ઉપાદેય કરવો, તેનો આશ્રય કરવો. રાગ જે છે એ વ્યવહાર નયનો વિષય છે અને રાગને વિષય કરનારો એ વ્યવહાર નય છે, એને જાણી અને છોડવો અને ત્રિકાળી ભગવાન આત્માને જાણીને તેને ઉપાદેય કરવો, એટલે નિશ્ચય નહીં જે વિષય એવું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ તત્વ એનો આશ્રય કરવો. આત્મા સચિદાનંદ પ્રભુ શાશ્વત જ્ઞાન અને આનંદનું દળ છે, તેની સન્મુખ થઈ તેમાં એકાગ્ર થઈ તેનો અનુભવ કરવો, તે સમ્યક દર્શન અને ધર્મ છે. તો આ રીતે આપણે કળશ 209 અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન.